તારીખ 17/6/1996, શ્રી સ્મૃતિ દર્શન, પ્રશ્ન 25, 26, 27 અને 28 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 17.
બહારથી વિચારથી નક્કી કરે તો પણ અંતરમાં પલટવું તે રહી જાય છે, કેમ કામ થતું નથી. કે જીવ બહારથી બુદ્ધિથી વિચાર કરે છે પણ અંદરમાંથી જે પલટવું જોઈએ પોતે પલટતો નથી, પરિણતિ આડી આવે છે. ઊંટી પરિણતિ થઈ ગઈ છે ને, અંદરથી પલટવા દેતી નથી. ઉપર ઉપર તે બધું કરે, વિચાર કરે, સમજણ કરે, બહારથી તો બધું કરે પણ અંદરની તીવ્ર રૂચિ અને લગ્ની લાગે તો કાર્ય થાય. લગ્ની લાગવી જોઈએ, ચટપટી ઉપડવી જોઈએ, ઘરે મારું કાર્ય નહીં થાય અને હું રહી જઈશ.
કરવા ધારે તો પણ
પુરુષાર્થની શરૂઆત ક્યાંથી થાય? ખરી રુચિની શરૂઆત પણ ત્યાંથી થાય અને ખરો મહિમા પણ ત્યાંથી આવે. ખરેખર ગોસાવીનો મહિમા કોનો? જે ચીજને ઓળખતા ન હોય એમાં મહિમા કેવી રીતે આવે? છોકરા ને એક ભલામણ કરતો બેટા, હીરા આપું છું તો કિંમતી ચીજ છે. બહુ ખરાબ વખત આવે તો મારો ફલાણો મિત્ર ઝવેરી છે એને તું આપજે, એ તને ખરી કિંમત એની સાચી આપશે, બીજા તને નહીં આપે. એવી વસ્તુ છે ખરા, તને તને તારો થોડો હવે તારો ખરાબ આવે અને પૈસાની બહુ જરૂર હોય, તો પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ હોય તો એની પાસે આ ચીજ લઈને તું જાજે, તને મદદ કરી દો. છોકરાને પણ ચાલતા ચાલતા એવો વખત ખરાબ આવી ગયો, એટલે ગયો એની પાસે રૂપિયા અમારા પિતાશ્રી આપતા ગયા છે, તમારી પાસે આવવાની વાત કરી હતી, પણ બજારમાં ક્યાંય ગયો નથી આ ચીજ વેચવા માટે. તમે ખરીદીને એના ઉપર લોન કે જેમ તમને ઠીક લાગે તમને મદદ કરો. તમે એમના મિત્ર છો એમ સમજીને મને આ ભલામણ કરી છે. ભલા માણસે જોયું તો હીરા સાવ ખોટા હતા, હીરા સાવ ખોટા હતા એ સમજી ગયો. ત્યારે શું કરવા મારે મેં પૂછ્યું, છોકરો થોડો અભિમાની છે, આમ તો કાંઈ સીધો આવે નહીં, હું મારી પાસે ગરીબ પીટ્યો છું, મને કાંઈક મદદ કરો છું, એને આ એક યુક્તિ કરી છે. હવે છોકરો તો જવેરી નથી એટલે સમજતો નથી કે હાચા છે કે એ સમજી ગયો. ઠીક છે, કાંઈ વાંધો નહીં, બહુ સારા છે, આવી વસ્તુ વેચાય જ નહીં, આવી કિંમતી વસ્તુ વેચાય જ નહીં. સારું થયું તું બજારમાં પહોંચ્યો, એટલે તું મૂકાઈ જા, તને એમ જ કહેતા ખોટા છે આમ કાંઈ નહીં આવે, તું નાસે પાસ થઈ જતો, તારા કામ તો તું મફતમાં વેચી દે. એવું વસ્તુ વેચાય નહીં, આવું બધો રાગ આમ કામ રાગ કુછ અને અત્યારે તારે ઉકેલ જોતા હોય ઉઠી જાય. એક કામ કરું હું, હવે મારે પેઢીમાં આવી જાય અને મારો જે જવેરાતનો ધંધો છે તો હવે હવે શીખી લેતો છું. આ ધંધો એવો છે પછી તને જિંદગીભર વાંધો આવશે. એની જવેરાતની દુકાનમાં હીરાના કામમાં લાગી ગયો, આસ્તે આસ્તે હીરાની પરખ આવી ગઈ, હીરાને પાછા આપી દીધા. તારા હીરા તારી પાસે રાખ, મારે કાંઈ એની જરૂર નથી, રૂપિયા અત્યારે તને જોઈએ કે લોન આપું છું અને તું મારે ત્યાં કામ કરતો થા અને તને કોઈ રોટલા પાણીનું તો દુઃખ રહેશે નહીં, તું કામ કરે અને હું તને વળતર આપીશ. પણ તું એકવાર ઝવેરી થઈ જાય, એ પાકો ઝવેરી થઈ ગયો ત્યારે એને એકવાર એને પિતાશ્રી જે હીરા મૂકી ગયા તને એ જોજો, એ તને એને એની કિંમત કરતું ખરે. એમ ઘરે જઈને આ ગ્લાસ મૂક્યું, ઘરે આ તો ભાવ ખોટું છે, વાત કરીને કે આમ છે આ પિતાશ્રી મૂકી ગયા એ તો ભાવ ખોટા છે. હવે તું જવેરી સાચો કીધી, જો તમે મેં એમ કીધું હોત કે આ ખોટા નંગ છે તો તને મારા ઉપર હવે વિશ્વાસ આવે છે કે આ મારો માલ પડાવી લેવા માટે આમ વાત કરે છે. પણ હવે મને ખ્યાલ આવ્યો કે આમાં તમારી વિચક્ષણતા શું છે, મારા પિતાશ્રીની વિચક્ષણતા હું થવું તમારે ત્યાં શીખવાનો આ વખતે આ મને હું ઝવેરે થઈ ગયો અને મને પદાર્થ પાઠ મળી ગયો, લેસન મળી ગયો શીખવાનો. ઓળખા વગર કિંમત ન આવે, ટૂંકામાં તાત્પર્ય એ છે, ઓળખા વગર કિંમત ન આવે, ઓળખાણ પછી જ કિંમત આવે. પેલા ઓળખે તો મહિમા ને રુચિ થાય, પોતાને એટલી લગ્ની લાગી નથી, નગશ લાગી નથી, એટલે મહિમા ને રુચિ થતા નથી. પોતે બારમાં ક્યાંક રોકાઈ જાય છે, ક્યાંક ને ક્યાંક બારમાં રોકાઈ ગયેલો છે, એટલે મહિમા આવતી ચોખ્ખી વાત આવે. અનંતકાળ આમ ને આમ ગયો, આ જ રીતે આ જીવે અનંતકાળ કાઢ્યો, તેમાં બધું કારણ પોતાનું છે. અનંતકાળથી પરિભ્રમણ કરે છે, ઘટકતો રખડતો 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 અહીંયા આવ્યો, નથી પામ્યો એનું કારણ પોતે છે. ધર્મ પામ્યો નથી અને જન્મ મરણ વટાડીને નિર્વાણ પદ પામ્યો નથી, મોક્ષમાં ગયો નથી, એનું કારણ પણ પોતે જ છે, બીજા કોઈનું કારણ નથી. એટલે હું તારા પરિભ્રમણ માટે, તારા પરિભ્રમણ માટે કોઈને દોષિત ઠરાવીશ, અને હવે પણ કરવા માંગતો તું પોતે કરી શકે. સમ્યક દર્શન નો વિષય ઉપાધેય છે કે સમ્યક દર્શન ઉપાધેય છે? સમ્યક દર્શન નો વિષય પોતાનું સુધાત્મક સ્વરૂપ, સહજાત્મક સ્વરૂપ, પરમાત્મક સ્વરૂપ. તો કહે છે કે એ ઉપાધેય છે કે સમ્યક દર્શન ઉપાધેય છે? બેમાંથી શું ઉપાધેય છે? સમાધાન કે પ્રગટ કરવાની અપેક્ષા એ સમ્યક દર્શન ઉપાધેય છે, એ પ્રગટ કરવા માટે ઉપાધેય છે, પ્રગટ નથી કર્યું માટે તે કરવા યોગ્ય છે. પણ ખરી રીતે તો સમ્યક દર્શન નો વિષય જે ધ્રુવ ગ્રહ છે તે ઉપાધેય છે, કે જેના આશરે સમ્યક દર્શન સહજ માત્ર માં પ્રગટે છે. જે પોતાના પરમાત્મા તત્વનો આશ્રય કરતા સહજ માત્ર માં સમ્યક દર્શન પ્રગટે, એવું જે પોતાનું સ્વરૂપ, મૂળ સ્વરૂપ, એ પરમ ઉપાધેય છે. સમ્યક દર્શન પ્રગટ કરવાની અપેક્ષા એ ઉપાધેય છે, અને જેના આશરે સમ્યક દર્શન પ્રગટે તે પરમ ઉપાધેય છે, સર્વોત્કૃષ્ટ ઉપાધેય છે. અર્થાત રોગદ્રવ ગ્રહણ કરવા યોગ્ય છે, પોતાનું સ્વરૂપ છે એ સ્વરૂપ શ્રદ્ધા જ્ઞાનમાં ગ્રહણ કરવા યોગ્ય છે. સમ્યક દર્શન તો પર્યાય છે, અને પર્યાય ઉપર દ્રષ્ટિ કરવાની વૃત્તિ પર્યાય દ્રષ્ટિ કરવાથી સમ્યક દર્શન નથી થતું. સમ્યક દર્શન પણ પર્યાય છે, અને એની દ્રષ્ટિ કરવાથી સમ્યક દર્શન દ્રષ્ટિ તો ધ્રુવ ઉપર કરવાની હોય છે, દ્રષ્ટિ તો મૂળ સ્વરૂપ ઉપર કરવાની હોય છે. માટે વાસ્તવિક રીતે ઉપાધિ તો પરમ પરિણામી ભાવ સ્વરૂપ અનાદિ અનંત પોતાનો ધ્રુવ આત્મા છે, એ પરમ ઉપાધિ છે. વાસ્તવિક રીતે એની ઉપાદેયતામાં સુવેક દર્શન પ્રગટે છે, એ જ ઉપાદેયતાની ડિગ્રી વધતા મુનિ દિશા આવે છે, અને એની જ ઉપાદેયતામાં કેવળ જ્ઞાનાદી દશાઓ પ્રગટે છે. માટે એની ઉપાદેયતા કર્તવ્ય છે. પર્યાય પ્રગટે છે ક્યાંથી? એ દ્રવ્યમાંથી. તો પછી દ્રવ્યને પૂજને પાણી ક્યાં પાવું? કેરી ને પાવું કે મૂળ ને પાવું? પાણી મૂળ માં પવાય. કેરી ને પાણી પાવું તો કેરી બગડી જાય. એમ પર્યાય ના લક્ષે પર્યાય ને સુધારવા જાવ તો પર્યાય સમ્યક દર્શન છે એ પ્રગટ કરવા યોગ્ય છે. પર્યાય ઉપર દ્રષ્ટિ કરવાથી સમ્યક દર્શન ની પર્યાય પ્રગટ થતી, એ તો દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાથી સમ્યક દર્શન પ્રગટ થાય છે. એ દ્રવ દ્રષ્ટિ છે. સમ્યક દર્શન પોતે જ દ્રવ દ્રષ્ટિ છે. દ્રવની દ્રષ્ટિને સમ્યક દર્શન કહેવામાં આવે છે. માટે વાસ્તવિક રીતે પરમ પારિણામિક ભાવ સ્વરૂપ જે આત્મા છે તે ગ્રહણ કરવા યોગ્ય છે, અથવા ઉપાધેય છે. ઉપાધેય કયો? કે ગ્રહણ કરવા યોગ્ય છે એમ પોતાનું સ્વરૂપ, અને તે સર્વોત્કૃષ્ટ છે. કેવળ જ્ઞાનની પર્યાય પણ અનંતમાં માગે છે, એવું સર્વોત્કૃષ્ટ છે. ઉત્કૃષ્ટ હોય તેને જ ઉપાધેય કરીએ ને? ઉત્કૃષ્ટ ને શા માટે ઉપાધેય કરીએ એમ કે સમ્યક દર્શન, કેવળ જ્ઞાન આથી પ્રગટ કરવાની અપેક્ષા એ બધું ઉપાધેય છે. એ પ્રગટ કરવાની અપેક્ષા એ ઉપાધેય છે એવું શાસ્ત્ર વચન પણ આવે ત્યારે એ પ્રગટ કરવાની અપેક્ષા થઈ. પણ તેના ઉપર દ્રષ્ટિ કરવાથી સુખ પ્રગટ થતું નથી. એના લક્ષ્ય સુખ નો પ્રગટે. સુખ નામ આત્મા છે, એના લક્ષ્ય સુખ પ્રગટે. પણ પર્યાયના લક્ષ્ય સુખ પ્રગટે એમ તો પર્યાય તો વિનશન છે. તેથી વાસ્તવિક ઉપાધિ, તેથી વાસ્તવિક ઉપાધિ ધ્રુવાત્મા છે. વાસ્તવિક ઉપાધિ તો ધ્રુવાત્મા છે. સમ્યક દર્શન પ્રગટ કરવાથી સુખ અને આનંદ પ્રગટ થાય છે માટે તે ઉપાધિ છે. સાથે સમ્યક દર્શન પ્રગટે ત્યારે અવિનાભાવીપણે આનંદ અને સુખની ઉત્પત્તિ થાય એ અપેક્ષા એ પ્રગટ કરવા યોગ્ય છે, ઉપાધિ છે એમ આવે. પણ કોના આશ્રય એની વાત સ્પષ્ટ હોવી જોઈએ. ભૂલ થાય આમ બંનેની અપેક્ષા જુદી જુદી છે. કથન એક પ્રકારનું છે પણ અપેક્ષા બંનેની. પર્યાય પ્રગટ કરવા યોગ્ય છે એમ કહો તો પણ આશ્રય કરવા યોગ્ય નથી એવી મર્યાદા રાખીને વાત છે. સમ્યક દર્શન, માનવભૂતિ, કેવળ જ્ઞાન વગેરે બધું ઉપાધિ છે. પણ તે પર્યાય હોવાથી તેના ઉપર દ્રષ્ટિ દેવાથી સુખ પ્રગટ થતું નથી. ધ્રુવ ઉપર દ્રષ્ટિ કરવાથી પ્રગટ થાય છે માટે ધ્રુવ ઉપાધિ છે. ગુરુદેવ શ્રીએ જેમ કે મોક્ષથી પોતાની વર્તમાન પર્યાયની અયોગ્યતા જાણીને તે પર્યાયને સુધારવા માટે આ ક્ષેત્રની અંદર કાંઈ ને કાંઈ પ્રવૃત્તિ કરવા માગે છે. આમ પોતાનો હેતુ, પોતાનો ઈરાદો પર્યાય પોતાની અવસ્થા સુધારવાનો હોવા છતાં પણ અવસ્થાનું વિજ્ઞાન એવું છે કે સ્વરૂપના આશ્રયે અવસ્થા સુધરે, અવસ્થાના લક્ષણ અવસ્થાના આશ્રયે અવસ્થા સુધરે. માત્ર અવસ્થા સુધારવાની, દશા સુધારવાની વાત બધા ધર્મમાં છે, પણ સ્વરૂપનો આશ્રય કરવાથી સુધરે એ વાત ક્યાંય જૈન દર્શન સિવાય નથી. આ વિશેષતા છે, આ વૈજ્ઞાનિક વિષય છે. એ રીતે વૈજ્ઞાનિક ટેકનિકલ વિષય છે. ટેકનિક આ છે, આ રીતે કોઈ અપેક્ષા એ સમ્યક દર્શન ઉપાધ્યે છે અને કોઈ અપેક્ષા એ ધ્રુવ ઉપાધ્યે છે. પ્રગટ કરવાની અપેક્ષા એ સમ્યક દર્શન ઉપાધ્યે છે અને આશ્રય કરવાની અપેક્ષા એ ધ્રુવ ઉપાધ્યે છે. તે બંને ઉપાધ્યે છે પણ અપેક્ષા જુદી છે. ઉપાધ્યે છે બંનેની વાત આવશે, પણ બંનેની અપેક્ષા જુદી જુદી સમજવી એક વ્યવહાર છે અને એક મિસ્ટેક છે. સમ્યક દર્શન આદિ શુદ્ધ પર્યાય પણ સદભૂત વ્યવહાર છે અને પોતાનું શુદ્ધાત્મ સ્વરૂપ નિશ્ચય છે. નિશ્ચયનો આશ્રય હોય, વ્યવહારનો આશ્રય હોય, એ તો ટેલી કરવા માટે વાત છે. અવસ્થાની વાત તો ટેલી કરવા ધ્રુવનો આશ્રય કરવા માટે ધ્રુવને ઓળખવું, વગર મહિમા નહીં થાય, રુચિ નહીં થાય અને આશ્રય ઓળખવા માટે, પરિચય કરવો, પરિચય કરવા માટે સક્ષમ છે. એ સિવાય બીજું કોઈ સાધન ખાણ પડે અને ત્યાંથી આશ્રય કરવો. એટલા માટે એક વ્યવહાર છે અને એક નિશ્ચય છે, પણ એ વ્યવહાર એવો નથી કે કઈ છે જ નહીં એમ નથી. વ્યવહાર એટલે જૂઠો એમ અહીંયા વાત નથી. શાસ્ત્રમાં એવું પણ આવે કે વ્યવહાર જૂઠો છે, પણ અહીંયા એ વાત નથી. તો સમ્યક દર્શન જૂઠું છે અને કેવળ જ્ઞાન જૂઠું છે, કેમ કે બે વ્યવહાર નહીં નો વિષય એ વાત નથી.
વ્યવહાર
વ્યવહાર છે, સદભૂત છે. પરંતુ તે અનંત પર્યાય ધ્રુવને ગ્રહણ કરવાથી વેદનમાં આવે છે.
ધ્રુવ
સમ્યક દર્શન સર્વદા સર્વથા ઉપાધિ નથી એમ નથી. સમ્યક દર્શન છે એ સર્વથા ઉપાધિ નથી એમ નથી. ઉપાધિ છે સર્વથા એ એ છે એમ નથી. પ્રગટ કરવાની અપેક્ષા એ
ઉપાધિ
વ્યવહાર અપેક્ષા છે અને દ્રવ ઉપાધિ છે તે નિશ્ચયની અપેક્ષા છે એમ એક અપેક્ષા જુદી જુદી છે. બે ભાગ પડ્યા એક વ્યવહાર ને એક બે ભાગ આપવાનો સ્વભાવ તો સતત પ્રકાશ થશે એમાં તો કઈ બે વાત સ્વપર પ્રકાશક પ્રકાશકપણું રહ્યું સ્વાનુભૂતિના સમયે બહાર ઉપયોગ નથી એટલે પર અથવા પર વિધેયો જણાતા નથી. ઉપયોગ એક કાળે એક વિષયને જાણે. ઉપયોગ અંદરમાં ગયો એટલે પર જાણવાનું નથી. એવી જ રીતે ઉપયોગ બહાર હોય ત્યારે ઉપયોગથી શેને જાણવાનું ન બને. પોતાનો ઉપયોગ અંદર છે અને તેમાં આનંદ ગુણની પર્યાયો જણાય છે માટે ત્યાં પણ ઉભો રહે છે તેનો અર્થ તો આનંદને જાણે છે. આનંદ છે તે પર છે અને જ્ઞાન છે તે સ્વ છે. બીજા ગુણોનું જ્ઞાન તો થાય પણ આનંદનું જ્ઞાન તો થયા વગર પોતાના આનંદ ગુણ વેદન માં આવે છે. ગુણ અનંત કે માટે પોતે પોતાને જાણે છે અને પોતે બીજા બધી પર્યાયોને પણ જાણે છે તેથી સ્વપર પ્રકાશક ગુણો છે. સ્વાનુભૂતિના સમયે સ્વને એટલે કે જ્ઞાન પોતે પોતાને જાણે છે અને પર એટલે કે બહારના જ્ઞેયને નથી જાણતો. પર એટલે બહારના જ્ઞેયને નથી જાણતો પણ પોતે અંતરમાં જ્ઞાન ને જ્ઞાતા સ્વરૂપ એવા પોતાને અભેદપણે જાણે છે. અને પોતાની અનંત પર્યાયોને પણ જાણે છે. તે અનંત પર્યાયના નામ નથી આવડતા. અનંત ગુણની અનંત પર્યાયો જણાય એના નામ ન આવડે પણ જણાય એટલે જણાય. નામ આવડે તો જ જણાય એવું નથી. જણાય એ જણાય પણ નામ આવડે કે ન આવડે. પણ પોતાને અનુપર્યાયનું વેદન થાય છે તેને જાણે છે, જેનું વિદન થાય છે તેને જાણે છે. ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ આત્મા છે, આત્મા પોતે તમને તમારું નામ ન આવડે એટલે તમને ન જાય એમ કેવાય. તમારું નામ પૂછવાનું ભૂલી જવાય, ઘણી વાતો થઈ હોય બરાબર પછી પાછળથી ખ્યાલ આવે આપણે નામ તો પૂછવું
નહીં.
માણસ બહુ મજા ના હતા પણ આપણે નામ પૂછવું, પણ નામ ભૂલાઈ ગયું પણ એટલે ક્યાંક ઓળખાણ રહી ગયું. એમ અનંત ગુણોની પર્યાય શુદ્ધ પ્રગટ થઈને વેદનમાં આવી એનું નામ ન જાણ્યું એટલે કઈ પર્યાયોને ન જાણીએ એમ થોડું કહેવાય એમ કે છે. અને એ બધી પર્યાયોને જાણી તે પર પ્રકાશક પણ છે, અને ઉપયોગ બહાર હોય ત્યારે તે બહારનું જાણે છે પણ તેમાં એક તો
જ્ઞાન
પોતાને પણ જાણે અને બીજા ગુણની પર્યાયોને પણ અનુભવ કાળે પોતે પોતાનો નાયક રહે છે, જ્ઞાતાની ધારા ચાલે છે, અને ઉપયોગ બહાર હોય છે ત્યારે તેનાથી જુદો રહીને પરને જાણે છે, પરને જાણે છે પણ જુદો રહીને જાણે છે, તન્મય થઈને જાણતો એટલે કે પોતે પોતાને જાણે છે અને બીજાને પણ જાણે છે. આ રીતે સ્વવિકલ્પ સ્વવિકલ્પ દશામાં સ્વપર પ્રકાશક પણ છે અને અંતરમાં અનુભવ કાળે પોતે પોતાને જાણે છે અને પોતાના અનંત ગુણ પર્યાયોને જાણે છે. તે નિર્વિકલ્પ દશાના કાળનું સ્વપર પ્રકાશક વાતને કેવી ચોખ્ખી કરી છે. સ્વવિકલ્પ દશાના કાળનો આ સ્વપર પ્રકાશક પણ છે અને નિર્વિકલ્પ દશાના કાળનો આ સ્વપર પ્રકાશક પણ છે. સ્વપર પ્રકાશક પણ તો છે જ ને છે. અનેક જાતની પર્યાયો તેને સ્વાનુભૂતિમાં પરિણમે છે, તેને જાણે છે તથા પોતાને અભેદપણે જાણે છે, જ્ઞાન પોતાને અભેદપણે જાણે છે. આ રીતે બધું જાણે છે તે નિશ્ચય સ્વપર પ્રકાશક પણ છે. સ્વપર પ્રકાશક પણ તો નિશ્ચય સ્વભાવ છે. પરનું જાણવું એમ કહેવું તે કથન વ્યવહારનું છે, પણ જાણવું તે વ્યવહાર નથી. જાણવું તો નિશ્ચય જ બને છે, જાણવું તે નિશ્ચય બને છે, એ કઈ વ્યવહાર નથી, કથન વ્યવહારનું છે. જ્ઞાન મેં જ્ઞાન તો નિશ્ચય છે, સ્વરૂપ છે જ્ઞાન તો, એ નિશ્ચય સ્વરૂપ છે. જ્ઞાનના અધિકારમાં લીધું છે દીપચંદજી, એ જ્ઞાન અધિકારમાં એ વાત લીધી છે. પરને જાણે તે વ્યવહાર એટલે કે પરને નથી જાણતો એવો તેનો અર્થ નથી. પરને જાણે તે વ્યવહાર એ કથન વ્યવહાર છે, કેમ કે સ્વમાં પરની અપેક્ષા લીધી માટે વ્યવહાર, પણ એ પરને જાણતો નથી એમ કહેવું નથી ત્યાં, એવો તેનો અર્થ નથી. વ્યવહાર એટલે કે બીજાને જાણતો નથી અને બીજાને જાણે તે કહેવા માત્ર છે એવું નથી. ત્યાં પરને જાણે છે એમ કહ્યું તે વ્યવહાર, એનો અર્થ કે બીજાને જાણતો નથી અને બીજાને જાણે છે તો માત્ર કહેવા પૂરતી જ વાત છે પણ ખરેખર જાણતો નથી એમ નથી. પરને જાણે છે પણ તે બીજું બહારનું જ્ઞેય થયું તે બહારનું નહીં હોવાથી એને વ્યવહાર કહેવામાં આવ્યો છે. પણ જાણતો નથી એમ નથી, એમ કહેવું તે વ્યવહાર, કેમ કે બહારનું જાણવું માટે એમ લીધું. આપણે થોડીક ચર્ચાસ્પદ વિષય થઈ ગયો, એટલે આ તો બહુ સારી અહીંયા આવી ગઈ છે. ચોખ્ખું કહ્યું છે કે વ્યવહાર એટલે કે પરને નથી જાણતો એવો અર્થ ન કરવો. અથવા વ્યવહાર એટલે કહેવા માત્ર છે એમ ન લેવું. વ્યવહાર એટલે બહારનું બીજાનું જાણવું લીધું, સ્વમાં પરની અપેક્ષા લીધી માટે વ્યવહાર છે એમ. પણ જ્ઞાનમાં સ્વચ્છતાને કારણે જે પડે છે એને જ પરને જાણ્યું એમ કહેવામાં આવે છે. પ્રતિબિંબ ન પડતું હોત અને પરને જાણ્યું એમ કહેતો તો વાત બરાબર થઈ ગઈ, કોઈ જાણતો નથી ને કીધું. પણ પ્રતિબિંબ પડે છે માટે જાણ્યું એમ કહેવામાં કોઈ વાંધો નથી. કથન ભલે વ્યવહારનું છે પણ પરિણામ છે તે નિશ્ચય.